2477 वैशाख शुद्ध बीज मंगलवार तारीख 8/5/51 नदीने परम पूज्य सर्गदेव श्री कांजी स्वामी नो प्रवचन साल न चरण योग सूचक चुलिका निगाथा 234 तथा 35 पर 16 पूर्व प्रवचन
नमो नोये सौरियंतानम नमो नोये सौदानम नमो नोये सौभा नमो नोये सौजयनम नमो नोये सौ त्रिकालवर्ति श्रावणम ओंकार मिंदु संयुक्त नित्यम जयंती योगिन कामद मोक्षदों से ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोहि मंगलम कुंकुंडारि उजेन्द्रमोह सुमंगलम नमः समरिस्मराय स्वानु भूत्या चास्ते चित स्वाय भवाय सर्वाभाव निरुद्धनिदाता
બસ એને 34મી ગાથા એનો છેલ્લો ભાગ થોડો બાકી છે. જેવા બસે 34માં શું કહ્યું કે આયમ ચખું સાહુ ઇન્દ્રિય ચખુણી સબ ભૂદાણી દેવાય હોય ચખું સીધા પુણ સબદો ચખું મુનિરાજ આયમ ચક્ષુ ને સૌ ભૂત ઇન્દ્રિય ચક્ષુ છે છે દેવ અવધિ ચક્ષુ ને સર્વત્ર ચક્ષુ સિદ્ધ છે. આત્મામાં જે જ્ઞાનની પૂર્ણ દશાનો વિકાસ થઈ જવો એને આ સિદ્ધ ભગવાન મુક્ત દશા કહે છે. એને આ સિદ્ધ ભગવાન કહો કે મુક્ત દશા કહો તેમ કેવળીઓ કહે. એ સિદ્ધ ભગવાન ને સર્વત્ર ચક્ષુ છે. આખા આત્મામાં અસંખ્ય પ્રદેશે જ્ઞાનના પૂર્ણ સ્વભાવથી દીવડા પ્રગટ થઈ ગયા છે. અસંખ્ય પ્રદેશમાં કેવળ જ્ઞાનના અનંત કિરણો જેના અસંખ્ય પ્રદેશે પ્રગટ થઈ ગયા, કોઈ જેને બાકી હવે જાણવું રહ્યું નથી. એવા શિર ભગવાન તીર્થ જ્ઞાન મહિવાથી સર્વત્ર ચક્ષુ છે. સાધારણ પ્રાણી ઇન્દ્રિયોથી જોનારા હોવાથી મૂર્ત દ્રવ્યોમાં તેમની દ્રષ્ટિ લાગતી હોવાથી ઇન્દ્રિય ચક્ષુ છે. ઇન્દ્રિયથી મૂર્તને દેખે છે પણ યથાર્થ અમૂર્ત ચૈતન્યને દેખતો અને ચૈતન્ય જાણ્યા વિના સ્વપર પ્રકાશક વસ્તુને પણ યથાર્થ જાણી શકતો નથી. દેવો સૂક્ષ્મત મૂર્ત દ્રવ્યોને ગ્રહણ કરનારા છે છતાં તેને રૂપી દ્રવ્યને દેખતા હોવાથી તે પણ ઇન્દ્રિય ચક્ષુથી જુદા પાડી શકાય નહીં. એ રીતે દેવો પણ ઇન્દ્રિયથી જાણનારા છે એમ કહેવામાં આવે. હવે બધાય સંસારી જીવો આ રીતે મોંથી હણાયેલા ઘાયલ થયેલા છે. કેમ કે આત્મા જ્ઞાનાનંદ ચિદાનંદ જે સર્વત્ર ચક્ષુ પૂર્ણાનંદ અનસંગ પ્રદેશે કેવળ જ્ઞાન પ્રગટ થવું જોઈએ અને એ જેનો પૂર્ણાનંદ ને પૂર્ણ પર્યાય જેવડો આત્માનો સ્વભાવ એ પ્રગટ કરે નહીં તો સિદ્ધ કહેવાય નહીં અને એ પ્રગટ કરવાનું ભેદ જ્ઞાન ન કરે તો એ ધર્માત્માને સાધક કહેવાય નહીં. તો કે છે અનાદિથી સંસારી જીવ મોવડે ઘાયલ થયા છે. અમે ચૈતન જ્ઞાનાનંદ છીએ એ ભૂલ્યા છે અને પુણ્ય પાપ શુભ શુભ રાગ દ્વેષ દયાદાન આદિ વિકાર અને શરીર આદિ આ પર પદાર્થ જે જળ એ મારા માનીને ઘાયલ થઈ ગયા છે. એ ચૈતન્યના અંતર સ્વભાવની અંતરમાં રમણતા કરવાનો જે મોક્ષ માર્ગ એનાથી ચૂકી ગયા છે. સમજાય છે? તેથી તે જ્ઞેયનિષ્ઠ છે. જ્ઞેયનિષ્ઠ નામ ભગવાન જ્ઞાન સ્વરૂપે ચૈતન જુદું તત્વ વિકારને સંયોગ કર્મને શરીરથી છે છતાં તેનું ભાન ન હોવાથી ચરણાન યોગ અધિકાર છે એટલે જ્ઞેયનિષ્ઠ કહેતા આત્મા સિવાયના જ્ઞેયમાં નિષ્ઠ છે એમ કહેવું છે. નહીતર જ્ઞેય તો સ્વ પણ આવે ચરણાન યોગના અધિકારમાં જ્ઞેય નિમિત્ત લીધું છે પર ચૈતન ભગવાન જ્ઞાન સ્વભાવી છે, એમાં નિષ્ઠા નામ નિષ્ઠ નામ તત્પર સન્મુખ શ્રદ્ધા જ્ઞાન ને રમણતાથી રહેવું જોઈએ. તે આત્માની શાંતિનો મુક્તિનો મોક્ષનો સિદ્ધનો માર્ગ છે. પણ એ સ્વભાવને અનાદિથી ચૂક્યા, મોહ વળી ઉપહાસ હરાણા છે. એથી જ્ઞાન નિષ્ઠ જે હોવું જોઈએ. હું જ્ઞાતા છું, દ્રષ્ટા છું, જોનાર છું. જોનારને જાણવાની ક્રિયા મારી છે, બીજું બધું મારાથી પર છે. મારે ને પરને કઈ સંબંધ નથી. એમ ચૈતન્યના જ્ઞાન સ્વભાવમાં સન્મુખ ને તત્પરતા હોવી જોઈએ. એને ઠેકાણે અનાદિના જ્ઞાની જ્ઞેયનિષ્ઠ હોવાથી શરીર વાણી જળ જ્યાં જ્યાં અવસ્થાઓ એને ઠીક લાગે ત્યાં તત્પર થઈ જાય, અઠીક લાગે ત્યાં દ્વેષથી તત્પર થાય. પણ હું એક જાણનાર છું, દેખનાર છું. મારો સ્વભાવ શુદ્ધ જ્ઞાયક દીવડો છે. જ્ઞાયક ચૈતન જ્યોત છે. એની અંતર રૂચિ અને દ્રષ્ટિથી અનાદિથી ચૂક્યા છે. એથી ભગવાન આચાર્ય કહે છે, જ્ઞેયનિષ્ઠ હોવાથી જ્ઞાનનિષ્ઠપણાનું મૂળ ચૈતન જ્ઞાતા જ્ઞાન સ્વભાવ એમાં તે સન્મુખ રહેવું જોઈએ. એવી તત્પરતા એ જેનું મૂળ છે, એવું શુદ્ધાત્મનું સંવેદન, શુદ્ધાત્મ તત્વનું વેદન. હું જ્ઞાન છું, રાગ નહીં, પુણ્ય નહીં, સંકલ્પ વિકલ્પ નહીં, સંયોગો માત્ર મારા જ્ઞાનમાં જણાય એવી ચીજ છે. એમ જે શુદ્ધાત્મ તત્વનું અંદર પુનપાપ રહિતનું વેદન, એ જ્ઞાન નિષ્ઠપણાનું મૂળિયું છે. જ્ઞાનમાં તત્પર થવાનું એ મૂળ કારણ છે કે તેનાથી સાધી શકાય છે સિદ્ધ પદ, કે જેનાથી સાધી શકાય છે સિદ્ધ પદ. સમજાય છે? આમ જ્ઞાતા ચૈતન આનંદ છું, વિકલ્પ ને પુનપાપની લાગણીથી પર છું, એવો શાંત ધીરજ પોતાના અંતર વીર્યને સ્વભાવની સન્મુખની તત્પરતા કરે તો તે સિદ્ધપદને સાધવાનો ઉપાય છે. એ સર્વત્ર ચક્ષુપણું સાધવાને, સર્વત્ર ચક્ષુ સિદ્ધપણું પ્રગટ કરવાને જે જ્ઞાન નિષ્ઠપણું એ સાધન છે. બીજું કોઈ સાધન છે નહીં. હવે એ સાધન માટે મુનિઓ આગમ ચક્ષુ વળી જ્ઞેય અને જ્ઞાન ને બરાબર જાણે છે. જ્ઞાન થી જાણનાર અને જ્ઞેય થી દયાદાન વ્રત ને કામ ક્રોધ ને શરીરે બધું મારા જ્ઞાનમાં જ્ઞેય છે. એમ જ્ઞાનમાં જ્ઞેય ને જાણવું એ જુદું પાડી શકાય નહીં, કેમ કે જ્ઞાનનો સ્વભાવ છે. જાણનાર જ્ઞાનનો પર શું ચીજ છે એને જ્ઞાનનો જાણવાનો સ્વભાવ છે. એ સ્વભાવમાંથી જાણવાની ચીજ દૂર ન થઈ શકે. શરીરમાં રોગ આવે તો જ્ઞાનમાં કેમ જણાય? એમ ન હોય. એ જ્ઞાનનો સ્વભાવ છે. સ્વને જાણતા આમાં કંઈક થાય છે એમ જાણે, એને મારું માને નહીં. જ્ઞાનમાં જરી નબળાઈને કારણે ક્રોધ ને દયાનો રાગ આવે એ જ્ઞાન જાણે. એ જ્ઞાનમાંથી જાણવાનું જ્ઞાન જે છે, રાગ ને ક્રોધ ને જાણે, એ જ્ઞાનમાંથી જાણવું જુદું ન પાડી શકાય. વિકાર ને પર જુદું પાડી શકાય, પણ વિકાર ને પરનું જ્ઞાન એ તો સ્વપર પ્રકાશક ચૈતન્યનો સ્વભાવ છે. એને જુદું પાડી શકાય નહીં. એનું નામ ધર્મ છે. સમજાય છે? ધર્મ કોઈ બહારની ચીજ નથી. એ જ્ઞાનમાં જુદું જ્ઞેય જાણવાનો ભાવ જુદો ન પડાય, છતાં સ્વપરનો વિભાગ કરીને આત્મા ચૈતન્ય છું, જ્ઞાનાનંદ છું, નિર્મળ અવસ્થાથી પરિણમનાર છું અને પર વસ્તુ મારે ને એને કાંઈ ત્રણ કાળમાં સંબંધ નથી. એમ સ્વપરનો વિભાગ કરીને, વહેંચણી કરીને, વિવેક કરીને, ભેદ જ્ઞાન કરીને મહામોહને જેમણે ભેદી નાખ્યો છે, જેવો આ વાત બાકી રહી હતી કાલ. સમ્યક જ્ઞાન દ્વારા ધર્માત્માએ મહામોહના મિથ્યાત ભાવ ભેદી નાખ્યો છે, છેદી નાખ્યો છે, નાશ કર્યો. એવા વર્તતા થતા જેવો આ ધર્મ, હું જ્ઞાતા છું, ચૈતન છું. લોકોની દ્રષ્ટિ બાહ્ય પદાર્થો, આહાર પાણી મૂક્યા ન મૂક્યા, આવ્યા ગયા, એ તો પરની ક્રિયા જ્ઞાનનું જ્ઞેય છે. એ વખતે જ્ઞાન એમ જાણે કે આહાર ન આવ્યો એમ જ્ઞાન જાણે, આહાર ન લીધો એમ જ્ઞાન માને નહીં, એમ આહાર મેં લીધો એમ જ્ઞાન ન માને, આહાર આવ્યો એમ જ્ઞાન જાણે. એ જ્ઞાનમાં તે પ્રકારનો પર્યાય જણાય, એ જ્ઞાનમાં તે જુદો પાડી શકાય નહીં. એમ સંતો એ મુનિઓ એ ધર્માત્માએ સ્વપરની વહેંચણી કરીને મામોને જેમણે ભેદી રાખ્યો છે, એવા વર્તતા થતા જેવું સમજાણવામાં આ શબ્દ બાકી હતો. કાલ શીરીથી ભેદ્યો, હું એક ચૈતન્ય જ્ઞાન છું, જાણનાર છું, આ બધું સર્વ ભાવથી ઉદાસીન વૃત્તિ કરી, સમજાય છે? દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન, એકલો ચૈતન્ય જ્ઞાન સ્વભાવ, એમાં વિકાર કે શરીર કે કર્મ એ કઈ મારું સ્વરૂપ નથી, એમ જ્ઞાન સ્વભાવમાં વિકારને જળને જુદા પાડીને મહામોહ જેણે ભેદી નાખ્યો છે, એવા જ્ઞાની ધર્માત્મા એવા વર્તતા થકા, એમ સ્વભાવમાં જાણનાર પર્યાયપણે વર્તતા થકા, આ વર્તન, આ ધર્મનું વર્તન, હું ચૈતન્ય છું એમ જાણનાર, વિકારને પરને જુદા પાડીને મહામોહના મિથ્યાતને જેણે છેદી નાખ્યો છે, એવા વર્તતા થકા પરમાત્માને પામીને, પરમાત્મા 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 એટલે અત્યારે સિદ્ધ નથી, પરમાત્મા એટલે હું એક જ્ઞાનનો દરિયો છું, જ્ઞાયક સ્વભાવથી ભરેલો, મારામાં જ્ઞાનનો લૂંટ આવે છે, મારા દરિયામાં રાગ દ્વેષ ને પુણ્ય પાપના વિકારના લૂંટ નથી, હું એ જ્ઞાન સ્વભાવ. જો આ સંન્યક દર્શન ને સન્ન જ્ઞાન, આ સંન્યક દર્શન ને સન્ન જ્ઞાન વિના ધર્મ હોઈ શકે નહીં. ચૈતન્ય સ્વભાવમાં જ્ઞાતામાં જ્ઞાનની પર્યાયના લોટ ભરતી જ્ઞાનની આવે છે, હું એ જ્ઞાન સ્વભાવી ચૈતન્ય છું, એની પર્યાયના મોજામાં જ્ઞાનના લોટ આવે છે, એવું હું, એવું પરમાત્મા, એવું હું પરમાત્મા, મારામાંથી પુણ્યપાપ દયાદાન કે કઈ આવતું નથી, એમ પરમાત્મા નામ પરમ આત્મા જ્ઞાન સ્વભાવી એકલો ચૈતન્ય જેના મધ્યમાંથી પરિણમન થતા વિતરાગી દશા વહે, એવા પરમાત્માને પામીને સતત જ્ઞાન નિષ્ઠ જ રહે છે. જેવા ધર્માત્મા સતત નામ નિરંતર જ્ઞાન ચૈતન્ય જ્ઞાન શબ્દ અહીંયા એકલું જ્ઞાન ને જ્ઞાન શ્રદ્ધા ને ચરિત્ર, એવો જે આત્મા, આત્મા ચૈતન્ય છું, એક રજકણ સાથે મારે ક્યાંય સંબંધ નથી, આ જગતના પદાર્થો તેના ક્ષણે પ્રણમે બદલે, એને કારણે મારે ને એને ક્યાંય મેળ સંબંધ નથી, હું પરમાત્મા જ્ઞાન સ્વભાવી ચૈતન્ય છું, એમ અંતરમાં પરમાત્મા સ્વભાવને પામી સતત નિરંતર જ્ઞાનથી તત્પર, સ્વભાવથી સન્મુખ, આત્માથી તત્પર રહે છે, આનું નામ ભગવાન મોક્ષનો માર્ગ કહે. સમજાણો એ ગાથા થઈ હવે 235મી. સવી આગમ સિદ્ધાર્થા ગુણપજયે વિચિત્તી જાણંતિ આગમેણ હિ પેચિદા પેચિતા તેવી તે સમણા. સૌ ચિત્ર ગુણ પર્યાય યુક્ત પદાર્થ માગ્યમ સીદ છે તે સર્વને જાણે શમણે દેખીને આગમ વળે. એ 34મી ગાથાનો ઉપસંહાર કરે છે. આથી એમ કહ્યું કે મુમુક્ષુ આત્માના મોક્ષના પરમ શાંતિના કામીએ બધું આગમરૂપ ચક્ષુ વડે દેખવું. ભગવાન ત્રિલોકનાથ તીર્થંકર દેવના આગમ એમના મુક્તિ નીકળેલી દિવ્ય ધ્વનિ એ દ્વારા જે આત્માને જળનો સ્વભાવ જે કહ્યો બધું આગમ વડે ચક્ષુ વડે દેખવું. ક્યાંય સ્વચ્છંદ ને કલ્પનાથી જોવું નહીં. કો સમજાય છે કાંઈ? હવે આગમ રૂપ ચક્ષુ વળી બધું દેખાય છે એમ સમર્થન કરે. આગમ શું બતાવે? આગમના બે પ્રકાર લે છે, દ્રવ્યાગમ ને ભાવાગમ. આગમ બધું બતાવે છે. વિતરાગની વાણી, ત્રિલોકના તીર્થંકર દેવાધિદેવની વાણી, જેના એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક પ્રત્યક્ષ જણાણા, એ વાણી દ્વારા જે આગમ આવ્યા એ આગમથી બધું જણાય છે એમ હવે સમર્થન બસે ને પાંત્રીમાં કહે છે. બધા પદાર્થો જો આગમના અભ્યાસ વિના ખબર ન પડે, આગમનો અભ્યાસ પણ સત્સમાગમ વિના જ્ઞાનીના ઉપદેશ વિના એ સમજાય. એકલા આગમના વાંચે પણ એ યથાર્થ જ્ઞાન થાય નહીં. આગમ ઉપદેશ પૂર્વક એમ શબ્દ પડ્યો છે. શાસ્ત્રનો ઉપદેશ કહેનારા જ્ઞાની જોઈએ અને સર્વજ્ઞના કહેલા આગમ દ્વારા જે વાત પોતે સમજ્યા છે એ વાતના કહેનાર જો હોય તેને આત્માનું યથાર્થ જ્ઞાન થઈને મુક્તિ થાય. ભગવાનના જ્ઞાનમાં જણાના એવા પદાર્થો કેવા છે? બધા પદાર્થો વિચિત્ર ગુણ પર્યાયો સહિત આગમ સિદ્ધ છે. આગમમાં નક્કી થઈ ગયેલા, વાણીમાં નક્કી થઈ ગયેલા છે ને ભાવ આગમમાં નક્કી થઈ ગયેલા, તે સર્વને સમણો આગમ વડે ખરેખર દેખીને જાણે છે. સાધુઓ સંતો મુનિઓ ધર્માત્મા એ આગમ વડે કરીને આત્માને જાણે. શરણાનુ યોગનું કથન છે એટલે નિમિત્તથી કથન છે. નિમિત્ત બતાવે છે કે નિમિત્ત કેવું જોઈએ. સર્વજ્ઞ ભગવાને જે સર્વત્ર ચક્ષુ આમ કેવળ જ્ઞાન રૂપી જે જ્ઞાન આમ ફાટીને ભરતી પૂર્ણ થઈ ગઈ અને વાણી એ વખતે જે નીકળી એને આગમ કહે. એ આગમ દ્વારા બધું સંતો એ મુનિઓ એ ધર્માત્મા એ જ્ઞાની એ જાણવો જોઈએ તો યથાર્થ જ્ઞાન થાય, નહીતર જ્ઞાન થાય નહીં. ટીકા જેવો ગાથા બહુ અલૌકિક છે. પહેલા તો તાવત ના મુદ્દાની વાત એ છે કે નથી ઉપાડ્યું છે માણસ કે ભાઈ મુદ્દાની રકમ આ છે એમ. પહેલા તો આગમ વળી બધાય દ્રવ્યો પ્રમેય થાય છે. શાસ્ત્ર વળી બધા પદાર્થો જ્ઞાનમાં પ્રમેય એટલે જણાય છે. એ વિના સાચું જ્ઞાન થતું નથી. જો પહેલી દ્રવ્યની વાત લીધી છે. આગમ નામ શાસ્ત્રનો અભ્યાસ કરે, સત્સમાગમ કરે તો સમજાય કરે આ ચીજ શું છે. આથી એક પરમાણુની અવસ્થા ભાષામાં થાય એ ચૈતન્યની પર્યાયને તાબે નથી. અને ચૈતન્યનો જ્ઞાન પર્યાય નિર્મળ સ્વભાવને આશરે તાબે થઈને થાય છે. કે આ બહારના પ્રકારને ધમાધમથી દશા થતી શરીર વાણી મન પુણ્ય પાપ કામ ક્રોધ વિકાર એ બધા કોળાહળ છે. ચૈતન જ્ઞાતા સ્વભાવ મારો સ્વ છે એને આ બધા મારા પ્રમેય છે. પ્રમેય નામ આગમ વળી બધા પદાર્થો પ્રમેય નામ જણાય છે, જણાયા વિના રહેતા નથી. હવે કે છે કારણ કે સર્વદ્રવ્યો એવો બધા દ્રવ્ય લીધા છે. સીધ ભગવાન કેવળીઓ તીર્થંકરો સંતો મુનિઓ નિગોદના જે પરમાણુ માખંડ જળના ધર્માસ્તી ધર્માસ્તી આકાશ કાળ વગેરે બધા દ્રવ્યો વિસ્પષ્ટ તર્કથી અવિરુદ્ધ છે. શું કહ્યું? બધાય પદ્રવ્યો આગમ અનુસાર સર્વજ્ઞે કહેલા શાસ્ત્ર અનુસાર વિસ્પષ્ટ તર્કણા વિશેષ સ્પષ્ટ સ્પષ્ટ તર્ક વિચારણા તેની સાથે મેળવવાના છે. જ્ઞાનમાં જો યથાર્થ તર્કથી જો વિચારે તો ભગવાન જે આગમ કહે છે તે વાત એને બેસી જાય. સ્પષ્ટ તર્કથી બેસે એવું છે એમને માનવાનું વાત છે કે કલ્પના છે. આ ધર્માસ્થિ શું છે, અધર્માસ્થિ શું છે, અનંત કેવળીઓ થઈ ગયા, એક એક આત્મામાં અનંતી જ્ઞાનની પૂર્ણ દિશા પ્રગટ થઈ, એવા પ્રભુ પૂર્ણ અનંતા થયા, એવા પ્રભુ ઈશ્વર અનંતા સિદ્ધ થયા, અને એથી અનંત ગુણા નિગુદાદી એકંદરીમાં રખડે, એ પણ એક એક આત્મા પૂરણ સ્વભાવે પ્રભુ ઈશ્વર છે, અનંત અનંત ગુણનો એક એક આત્મા પિંડ છે, એક પરમાણુ જીણો સૂક્ષ્મ એ પણ અનંત ગુણનો પિંડ છે. પરમાત્મા પરમેશ્વર આત્મા એ અનંત ગુણનો પિંડ છે, અને પરમાણુ એ પણ અનંત ગુણનો. પરમાણુ એક રજકણ જીણો વિસ્પષ્ટ તર્કનાથી અવિરુદ્ધ છે. એ સ્પષ્ટ તર્ક વળી તેની સાથે મેળ ખાય ને આત્માને સમજાય એવા છે. સમજાય છે કાંઈ પણ અભ્યાસ કરે ને સમજાય ને નઈ, અભ્યાસ કર્યા વિને સમજાયું છે. ચોપડામાં પણ જેને નામું જોવું હોય કે પૈસા કેટલા છે બાપ મૂકી ગયા જોવું એને જોવે ને ખબર પડે એમ આગમ ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા એ શું કયા છે એનો વિચાર ને તપાસ કરે તો ખબર પડે. અહીં તો ભગવાન અમૃતચંદ્રાચાર અને કુંદકુંદાચાર કહે છે બધા દ્રવ્યો આત્મા પરમાણુ ધર્માસ્થિ અધર્માસ્થિ આકાશ એકાશ બધા પદાર્થો આગમ વળી વિસ્પષ્ટ તર્કનાથી વિરોધ ન આવે અને મેળ ખાય એવા પદાર્થો સમજાય છે. કઈ આગમ અનુસાર બધા દ્રવ્યો જે વિશેષ સ્પષ્ટ તર્ક વિચારણા તેની સાથે મેળવવાના છે તેવું આગમ અનુસાર વિસ્પષ્ટ વિચારથી જણાયેલા છે. ન જણાયેલા જ્ઞાન જાણનાર છે અને આગમ વળી બધી ચીજ જણાવી કોઈ ચીજ બાકી રહે એના જ્ઞાનમાં એવું આત્મા જ્ઞાન સ્વભાવી છે. અને બીજી બધી ચીજો જણાય એવા પદાર્થ સ્વભાવ વાળા અહીં તો આચાર્ય કહ્યું કે વિસ્પષ્ટ એના ખ્યાલમાં આવી જાય કે હો આત્મા જ્ઞાન સ્વભાવ છો એની સાથે અનંતા શ્રદ્ધા ચારિત્રાદી ગુણો છે. વસ્તુ એક છતાં શક્તિ અનંત છે, શક્તિ અનંત એટલે ગુણો અનંત છે. એની પર્યાય પણ સમય સમયે ગુણ અનંત ગુણની અનંત થાય એમ વિસ્પષ્ટ તર્કણાથી સાબિત થઈ શકે છે એમ આત્મા સમ્ય જ્ઞાનમાં જણા એમ સાબિત છે. જણા એમ નથી એમ છે નહીં. સમજાય છે. વળી એ દ્રવ્યો કેવા છે? હવે આ તો પહેલી એટલી દ્રવ્યની વાત કરી. એ પદાર્થો વિસ્પષ્ટ તર્કણાથી અવિરુદ્ધ નામ જેમાં કોઈ જાતનો વિરોધ આવતો નથી. ભગવાન ત્રિલોકનાથે કયા છદ કે આ પરમાણુ પણ એક નાનો એમાં અનંત ગુણો, એક નાનો પરમાણુ એમાં અનંત ગુણો, એવું એ દ્રવ્ય આ દ્રવ્યની વાત છે તારીજી. એવું દ્રવ એ દ્રવ પણ સ્પષ્ટ તર્કણાથી સાબિત થાય. સ્પષ્ટ તર્કણા સાથે મેળવવાના દ્રવ્યો આ દ્રવની વાત છે ત્યારે ભાઈજી. પછી દ્રવની પછી ગુણની પછી લેશે. આ તો દ્રવ્યમાં છે. આટલો ઝીણો રજકમ એમાં અનંત ગુણો અને એક આકાશ સર્વવ્યાપક એમાં અનંત ગુણો, ક્ષેત્રમાં અનંત ગુણો ફેર અને અનંત આદેવીમાં ગુણો, પરમણુ ઝીણો ઝીણો કે જે આકાશના પ્રદેશમાં સમાઈ જાય અને આકાશ અનંત પ્રદેશનો પિંડ એક દ્રવ્ય છે. એ આકાશમાં અનંત ગુણો ને એક આત્મા એક પરમાણુમાં અનંત ગુણો અને એક આત્મામાં અનંત ગુણો કે નિગોદના એક શરીરમાં અનંત આત્મા એનો એક એક આત્મા અનંત સિદ્ધ જેટલા થયા, એક એક સિદ્ધના જેટલા ગુણો એટલા એ નિગોદના આત્મામાં ગુણો છે. એવો આત્મા દ્રવ્ય વિસ્પષ્ટ તર્કણાથી વિરુદ્ધતા ન આવે, મેય ખાય વિચારમાં વાત બેહે, આ એવા આયમ વળી દ્રવ્યો સાબિત થઈ શકે. અને એ જ્ઞાન વિના એનું સાચું જ્ઞાન કોઈ દી થાય નહીં. હવે કે છે કે દ્રવ્યો કેવા છે, એ તો દ્રવ્ય ની વાત કરી. એ આગમ વળી દ્રવ્યો વિચિત્ર ગુણ પર્યાયો વાળા પ્રતીત થાય છે. શું કે છે ભગવાન? સર્વજ્ઞે કહેલા આગમ વળી અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્તી, એક અધર્માસ્તી ને એક આકાશ, એ દ્રવ્યો શાસ્ત્ર વળી આત્મામાં વિચિત્ર ગુણ પર્યાય વાળા પ્રતીત થાય છે. વિચિત્ર એક ક્ષણમાં નિગોદ નો જીવ મનુષ્ય થાય, વળી મનુષ્ય 8 વર્ષ ને કેબલ પામીને મોક જાય. જો એની વિચિત્ર પર્યાય એ અવસ્થાની દશા, વળી એક જીવ મનુષ્ય થયેલો મુનિ દ્રવલિંગી હોય, 28 મૂળ ગુણ નગ્ન દિગંબર પણ પાવતો હોય, એ મરીને 9મી ગ્રહે જાય, ન્યાથી મરી મિથ્યા દ્રષ્ટિ વળી 4 ગતિમાં રખડે. એ બધો આત્મા શું છે, એનું ગુણ શું છે, વિચિત્ર ગુણ. જો વિચિત્ર ગુણ ને વિચિત્ર પર્યાય બે વાત લીધી છે. આત્મામાં પણ વિચિત્ર નામ, અનેક પ્રકારના વિચિત્ર ગુણો. જ્ઞાન જાણે જોડે દર્શન જાણે નહીં. જો ગુણની વિચિત્રતા, આત્મામાં જ્ઞાનનો ગુણ, જ્ઞાન સ્વને જાણે પરને જાણે, શ્રદ્ધા સ્વને ન જાણે અને પરને ન જાણે. સમજાય છે? એટલા જ અનંતા ગુણનો પિંડ પરમાણુ ક્ષેત્ર નાનું, પરમાણુ ક્ષેત્ર નાનું, કોઈને ન જાણે, કોઈને કિંચિત ન જાણે. આત્માનો સ્વભાવ કોઈને જાણ્યા વિના ન રહે, એવું જ્ઞાન સ્વભાવ. એનામાં અનંતા ગુણો અને પરના અનંતા ગુણોને સમયમાં જાણી, એટલે એવા દ્રવ્યો વિચિત્ર ગુણ પર્યાય વાળા. ગુણ વિચિત્ર અને પર્યાય વિચિત્ર બે વાત લીધી છે. પર્યાય પણ વિચિત્ર. આમ કે માણસને શંકા થાય છે કે આ આત્મા અહીં છે, ના આંગળી હાલે છે, અને આત્મા ન હોય તો મરદું થાય, આ કેમ? વિચિત્ર પર્યાય છે. એ પરમાણુનો પર્યાય જેવો સ્વભાવ છે એ આત્માને લઈને નહીં. એ પરમાણુનો જળ પલટન સ્વભાવ વિચિત્ર પર્યાય ગુણ વાળો પરમાણુ છે. એમ આત્મા પણ ગુણ વિચિત્ર ને પર્યાય વિચિત્ર, એવો એ ગુણ ને પર્યાય વાળા દ્રવ્યો વિચિત્ર ગુણ પર્યાય વાળા પ્રતીત થાય છે. સમજાય છે? કાંઈ શાસ્ત્ર વળી ધર્માત્માને એનું સાચું જ્ઞાન થતાં મિથ્યાત્મને મોહ રહેતો, મા મોહનો નાશ થઈ જાય છે. માથે વાત કરી હતી અને સ્પષ્ટ કરે છે કે આવું જ્ઞાન મિથ્યાત ટળતા આવું જ્ઞાન થાય, કેમ કે એવું જ્ઞાન આગમમાં કહેલું, આગમમાં કહેલું છે. એ આગમો વળી દ્રવ્યો વિચિત્ર ગુણ પર્યાયો વાળા, એક પરમાણુ એક સમયમાં 14 રાજલોક ગતિ કરે, સમજાણો. અને એક આ શરીર એમને એમ કેટલા વર્ષ સુધી એમને અમુક ઠેકાણે પડ્યું રહે, આમ ગતિ કરે, ઊંચું ગતિ ન કરે, ખેતર થી ઊંચું ગતિ કરે નહીં. એક પરમાણુ એક સમયમાં 14 બ્રહ્માંડ ગતિ કરી નાખે. આ થૂળ શરીર આ જમીન થી કોઈ દી આમ ઊંચું થઈને 5 હાથ કે 10 હાથ કોઈ દી ઊંચું થયું નથી. આ શું માટી આત્માને લઈને ઊંચું થતું હશે? એમ અજ્ઞાની ને ભ્રમ પડે તો કે છે કે ગુણો પર્યાયો વિચિત્ર વાળું ઇદ્રવ છે. સમજાય છે? કાંઈ શું કીધું? માખી એના એક ભાવમાં કેટલી વાર ઊંચું શરીર ચડે, જો ચડે છે કે નહીં? માખીનું શરીર તો એ પરમાણુ છે, એના ઊંચું આમ જાય. આ શરીર કોઈ દી આનાથી 4 હાથ ઊંચું ગયું, કોઈ દી 2 હાથ ઊંચું ગયું. કૂદકો માર્યો હોય તો જરી 1 મિનિટ અડધી મિનિટ ઊંચું થાય, પણ કઈ ન્યા શરીર આમ માખીની પેટે ઊંચું રહે? આ શું છે? પણ માટે કોઈ આત્મા જે ગુણ પર્યાય વિચિત્ર વાળો છે, આ એને લઈને રણમાં કઈ છે? નથી. સુજભાઈ બરાબર છે, આત્માને લઈને આ વિચિત્ર પર્યાયમાં નથી. એમ આગમવડી કેમ કે તે પદાર્થનો સમય સમયનો પર્યાય તેને આધીન છે, તેના સ્વકાળે આગળ પાછળ થયા વિનાનો તેનો પર્યાય તે કરે થાય છે, એ જીવને લઈને થતો નથી. આગમવડી તે દ્રવ્યો વિચિત્ર ગુણ પર્યાય વાળા પર પ્રતીત થાય છે. ઓહો, ઘડીકમાં બોલવા માંગે તો ભણકારા ઉડતા હોય એ ભાષા પકડાઈ જાય, હાડફેલ થતું હોય, એકદમ હાડફેલ થઈ જાય, થઈ જાય. શું થયું આ? એ પરમાણુ જળનો વિચિત્ર ગુણ પર્યાય ધર્મ છે. એ જળના પરમાણુનો વિચિત્ર ગુણ પર્યાય એનો સ્વભાવ છે. આત્માને લઈને કઈ, આત્માને લઈને કે આત્મા હવે અહીં મરવા અહીં નીકળવાની તૈયારી થઈ, માટી એવી પર્યાય જળમાં થઈ. ભાઈ, આત્મા નીકળવાની તૈયારી થઈ ત્યારે એવી પર્યાય થઈ ને જળમાં ના ના એકે જાય. આત્મા નીકળવાની તૈયારી રે થવા મળ્યું ના, વાત જુટી છે, ગાળ જુટી છે. એ પૂદગળના પરમાણુના વિચિત્ર ગુણ પર્યાયનો જે ધર્મ છે એ તે પરણમે છે. આત્મા નીકળવાની તૈયારી માટે અવાજ મંદ પડ્યો કે આત્મા નીકળવાની તૈયારી નથી, ત્યારે અવાજના ભણકાર મોટા વાગે છે. એ આત્માને લઈને છે, એ ત્રણ કાળમાં છે નહીં. એ જળના ગુણ વિચિત્ર પર્યાય તેનો ધર્મ છે. સમજાય છે કાંઈ? અને એક અજ્ઞાની અંતર્મૂર્તમાં સ્વરૂપનું ભાન કરીને ફરાક કેવો, અંતર્મૂર્ત પહેલા તત્વજ્ઞાનનો નકાર કરતો, આ નહીં, આ નહીં, આ નહીં. જ્યાં વિચાર નિશાની હોળો જડ્યો, હા પાડીને અંતર ઉતર્યો, એકદમ કેવલ. આ શું, બે ઘડી પહેલા સતનો નકાર, એ બે ઘડી પછી કેવલ્ય, એ દ્રવ્યના ગુણના પર્યાયની વિચિત્રતા એનો સ્વભાવ છે. એમાં વિસ્મયતાનું કોઈ કારણ નથી. સમજાય છે કાંઈ? નકાર આ શો, એ નકાર નથી, કેવળ જ્ઞાન પ્રાપ્તિ. અને એક જીવ આમ મરતા જુઓ તો કેટલી 5 કલાક પહેલા જુઓ તો બુદ્ધિના ઉઘાડ દેખાય, એટલો ઉઘાડ સૂક્ષ્મ દેખાય. તત્વનો પાકો વિરોધ કર્યો હોય, જ્યાં લગભગ તૈયારી થાય ત્યાં જ્ઞાન સંકોચવા માંડે, નિગોડમાં જવું છે. નિગોધમાં જો આમ જો તો મોટો રાજા કે ગ્રસ્ત આદિની બુદ્ધિ એટલી હોય, પણ જ્યાં તત્વજ્ઞાનનો વિરોધ કર્યો છે, વિચિત્ર ગુણ પર્યાય વાળા સ્વતંત્ર દ્રવ્યની શ્રદ્ધા જ્ઞાન પ્રગટ કર્યો નથી, આમ ઉખાડ દેખાય. પાછા ઉઘાડ પછી બીજે ક્ષણે બીજે સમયે નિગોધ બટાકાની કે કંદમૂળની પર્યાયમાં ઉપજે, આત્મામાં, એની આત્મા આ પર્યાયનો એનો જેવી મિથ્યા ભાવ સેવો થો એનો પર્યાયનો એ સ્વભાવ છે. કોઈ કારણે એ શરીર તો નિગોદમાં શરીર નિગોદના શરીરે જમું છે માટી એમ પણ નહીં, એની પર્યાય ઓ પર્યાયની વિચિત્રતાનો એનો સ્વભાવ છે. ઊંધું જેણે તત્વને ઘૂંટ્યું છે એનું જ્ઞાન બિરાઈ જાય છે, અવળું જેણે તત્વજ્ઞાન ઘૂંટ્યું એનું કેવું જ્ઞાન સર્વતક્ષુ થઈ જાય છે. અને જે અજ્ઞાની અનાદિના પરની દ્રષ્ટિએ પડ્યા એમને મુંડ થઈને પ્રણતિ કરી રહ્યા છે, અને આગમ શું કે છે એના દ્રવ્યગુણ પર્યાયની ખબર નથી. આય કે છે આગમ વળી તે દ્રવ્યો વિચિત્ર ગુણ પર્યાયો વાળા પ્રતીત થાય છે. હું સમજાણું હવે ન્યાય આપે છે ગુણ પર્યાયનો, કેમ કે આગમ સહપ્રવૃત આત્મા અને પરમાણુમાં જે ગુણો સાથે પ્રવર્તી રહ્યા છે, આત્મામાં જ્ઞાન દર્શન આદિ અનંત ગુણો સાથે છે, પરમાણુમાં અસ્થિ નાસ્તિ આદિ સાથે છે, અને ક્રમ પ્રવર્ત આત્મા અને પરમાણુ આદિમાં પર્યાયો ક્રમે પ્રવર્તે છે. જો ક્રમ પ્રવર્ત ક્રમે પ્રવર્તે છે, એક પછી એક પર્યાય ક્રમે હોય છે. આડી વળી હતી અહીં તો હજી આગેમાં કે છે એમ કેવું છે, શું કેવું સમજાય છે કાંઈ? કેમ કે આગમ દ્રવ્યાગમ અહીં તો હજી દ્રવ્યાગમ પહેલું સ્વપ્રવર્ત જળ અને ચૈતનમાં અનંતા ગુણો સાથે પ્રવર્તી રહ્યા છે એમ ક્રમ પ્રવર્ત, એમ પર્યાયો પણ આમ ક્રમ પ્રવર્ત, એમ ગુણો એક સાથે સપ્રવર્ત છે એમ પર્યાય ઉપર ક્રમ પ્રવૃત્તિ એક સાથે ક્રમે પ્રવૃત્તિ રહે એક સાથે તો ક્રમે એનો મેળ ભાંગે નહી. સમજાય છે કઈ આમ કેમ એ વિસ્મયતા જ આત્મામાં નથી. આમ કેમ એ એમ અનંતા આત્મા અનંતા પરમાણુ આદિ જે દ્રવ્યો એમાં સપ્રવર્તના ગુણો સપ્રવર્ત સમજાય છે સાથે રહેનારા અનંતા ગુણો અને પર્યાય ક્રમે ક્રમે પ્રવર્તે પછી એક હોય કોઈ પણ આત્માને પરમાણુમાં પર્યાય કે અવસ્થા એક સાથે બધી હોઈ શકે નહીં પણ એને ક્રમ પ્રવર્ત શું કે સમજાય છે કઈ. આ ભગવાનની વાણી છે ને દેવધ્વનિ આયમ એમાં જે અનંત દ્રવ્યો છે વિસ્પષ્ટ તર્કણાથી સાબિત થાય છે એ દ્રવ્યો વિચિત ગુણ પર્યાય વાળા છે એમ પ્રતીતમાં આવે છે એમ બે વાત દીધી છે અને તે આયમ સા વાણી વિતરાગની સપ્રવર્તના અનંતા પરમાણુ ને આત્મામાં સાથે જે ગુણો રહ્યા અને ક્રમે ક્રમે જે પર્યાય પ્રવર્તે છે અનેક ધર્મોમાં વ્યાપક એ વાણી અનેક ધર્મોમાં પસરી રહી છે એટલે કે અનેક એવા અનંતા ધર્મોને કેનારી છે. સમજાય છે કઈ આ વ્યાપક અત્યારે શાસ્ત્ર કેવા છે વાણી શાસ્ત્ર કેવા છે કે અનંતા આત્માઓના અનંતા વિચિત્ર ગુણ પર્યાયો અને ગુણો જે અનંતા એક સાથે રહેલા અને ક્રમે ક્રમે જે પર્યાય થાય ક્રમે થાય આડીવળી થાય નહી આ એવા અનેક ધર્મોને કેનારી વિતરાગની વાણી છે એને એ વાણીમાં ધર્મો વ્યાપ્યા છે વ્યાપ્યા એટલે પસર્યા છે એટલે કે વાણીમાં ધર્મો રહ્યા છે. શું ધર્મો રહ્યા છે કે આ અનંતા દ્રવ્યો અનંતા ગુણો અનંતી પર્યાય જે જગતમાં છે એને વાણી કેનારી છે માટે વાણીમાં અનંતા દ્રવ્ય ગુણ પર્યાય વ્યાપક રહેલા. સમજાણું કઈ વ્યાપક ના બે અર્થ છે દ્રવ્ય વાગ્યમાં વ્યાપક કહેનાર છે ભાવ વાગ્યમાં એનો શબ્દ આવશે ત્યારે વ્યાપક જાણનાર છે એમ કે છે. સમજાય છે કઈ આમાં ભગવાન આઈ કે છે આગ્યમ વડે બાપુ તું એક અભ્યાસ તો કર કે આ વસ્તુ નિરાળી છે ભાઈ આ પરમાણુ નો પાટલો આપડ્યો છે આપો એ પાટલે તું બેઠો નથી તારી દિશા તદ્દન નિરાળી છે આ પથ્થર પાટલો પરમાણુ નો પિંડ એના એક એક પરમાણુ સ્પષ્ટ રકણાથી સાબિત થાય છે એક એક આત્મા સ્પષ્ટ રકણાથી મેળ વાળાથી સાબિત થાય છે અને એક એક દ્રવ્ય ને એક એક આત્મા અને પરમાણુ દ્રવ્ય વિચિત્ર ગુણ પર્યાયથી પ્રતીતમાં આવે છે અને એ વાણી સપ્રવર્ત ને કર્મ પ્રવર્ત એવી વાણીમાં અનંત ધર્મો વ્યાપેલા છે એટલે એ વાણી અનંત ધર્મોને કહેનારી. સમજાય છે કઈ ધર્મોમાં વ્યાપક એટલે બધું વાણી બતાવે છે. નિમિત્તનું કથન પહેલું લેવું છે ને ચરણાનુયોગ છે ખરું ને એટલે કોઈ સર્વજ્ઞની વાણી એ કહે છે કે જો અનંતા ગુણો એક ચૈતન્યમાં છે એ કોઈને લઈને નહીં એક ગુણ બીજા ગુણને લઈને નહીં એક ગુણ બીજા આત્માને લઈને નહીં એક આત્માનો ગુણ બીજા જળને લઈને નહીં એક ચૈતન્યનો પર્યાય બીજા પર્યાયને લઈને નહીં નહીતર એ પર્યાય ક્રમ વર્તી રહેતો નથી. એવું વિતરાગની વાણી એમાં અનેક ધર્મો વ્યાપક છે એટલે વિતરાગની વાણી આગમો જે અનંત ધર્મોને કહેનારી છે અને કેવા છે આગમ અનેકાંતમય હોવાથી બોલું તો કેનાર કીધું અનેકાંતમય છે એ અનેકાંત વસ્તુનું સ્વરૂપ છે એક ચીજ છે એમ કેતા બીજી ચીજ વડે નથી. આત્મા છે તો શરીરને લઈને નથી શરીર છે તો આત્માને લઈને નથી વાણી છે તો આત્માને લઈને નથી આત્માની ઈચ્છા છે તો વાણીને લઈને ઈચ્છા નથી.
ઈચ્છા વર્તમાન છે તો એ ત્રિકાળ ગુણને લઈને નથી, વર્તમાન ઈચ્છા છે તો પૂર્વની પર્યાયને લઈને નથી. સમજાય છે કાંઈ? એમ વર્તમાન કેવળ જ્ઞાન પર્યાય છે તો પૂર્વના મોક્ષ માર્ગને કારણે છે એમ નથી. સમજાય છે કાંઈ? વર્તમાન કેવલ જ્ઞાન પ્રગટ પર્યાય થાય તો પૂર્વે મોક્ષ માર્ગ પ્રગટ્યો તો માટે છે નહીં, કારણ કે કેવલ પર્યાય છે એ પૂર્વની પર્યાય પણ નથી. એમ અનેકાંતમય આર્ગમ છે. વિતરાગની વાણી અનેકાંતપણાને બતાવે. જો અનેકાંત કર્યો નીચે અર્થ, અનેકાંત એટલે અનેક અંત એટલે અનેક ધર્મ. દ્રવ શુદ્ધ ભગવાનની વાણીમાં અનેકાંતમયપણું છે. સર્વ દ્રવ્યોના એકી સાથે પ્રવર્તતા ગુણો અને ક્રમે ક્રમે પ્રવર્તતા જે અનેક પર્યાય રૂપી ધર્મો તેમાં વ્યાપનારા એટલે વાણી કહેનારી છે. એવા અનેક ધર્મો દ્રવ શુદ્ધમાં પર્યા પડ્યા વાણીમાં. અનંતા દ્રવ્યો અને અનંતા દ્રવ્યોના ગુણ પર્યાયો વાણીમાં પડ્યા છે. જો એ કહેનારા વાત કહેનારની વાત છે ને, વાણી 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 આવે છે ને એટલે વાણીમાં એ નિમિત્ત પણ આવે છે કે આવા દ્રવ્યો આવા ગુણો પર્યાય છે એટલે એના ધર્મો આય છે એમ કહેવામાં. આ ધર્મ તો વાણી વાણીમાં છે, પણ વાણીમાં અનંતાત્મા અનંતા પરમાણુ એના ગુણનો પર્યાય કહેવાની તાકાત છે કે નહીં? તો કે છે કે વાણીમાં અનંતા દ્રવ્યો ગુણો ના પર્યાય વાણીમાં ધર્મો છે. ઓલ્યા કહેવાનું નિમિત્તપણાની તાકાત છે એટલે બીજા અનંતા દ્રવ્ય ગુણ પર્યાયોના ધર્મ વાણીમાં છે એમ કહેવામાં આવ્યો. શું કહ્યું સમજાણું? ઓકે, આ પાડવી નથી સ્પષ્ટ જરી કઠણ પડે એટલે ઓકે આ પાડવી જોઈએ. આ કે છે કે વાણી છે ને, વાણી એ અનેકાંતમય સર્વ દ્રવ્યોના એકી સાથે પ્રવર્તન ક્રમે પ્રજે અનેક ધર્મો એમાં કહેનારા છે. અનેક ધર્મો દ્રવ્ય સૂતમાં છે એનો અર્થ કર્યો કે અનેક ધર્મો દ્રવ્ય સૂતમાં વાણીમાં અનંતા પરમાણુ અનંતા આત્મા એના ગુણ પર્યાયોના ધર્મો વાણીમાં છે. ભાઈ એનો અર્થ એ કે જેને એ જ્ઞાન યથાર્થ થાય છે એમાં વાણી નિમિત્ત છે, તો નિમિત્તમાં પણ એ અનંતા દ્રવ્યને ગુણ પર્યાયોના ધર્મ છે એમ અહીંયા કહી દીધો. નહીં તો વાણીનો ધર્મ અહીં દ્રવ્ય સૂતની મહિમા વર્ણવે છે. સમજાય છે કાંઈ? આગમથી જાણે છે એટલે આગમથી જાણ્યું, જાણનારે બધું જાણ્યું. ત્યારે જાણનારે બધું જાણ્યું એમાં નિમિત્તમાં જાણવાની તાકાત જણાવવાની નિમિત્તતા ન હોય તો એ નિમિત્તતા ન હોય તો આગમ વળી જાણ્યું એમ કહી શકાય નહીં. શું કહ્યું સમજાય છે કાંઈ? આ ચરણાનુયોગનું કથન છે એટલે વાણી વિતરાગની જે છે આગમ છે એ આગમમાં આગમ અનંતા દ્રવ્યગુણ પર્યાયોના ધર્મમાં એ આગમ વ્યાપક છે. વ્યાપક નામ એ આગમ કહેનાર છે. કહેનાર છે એટલે જે કહે છે એમાં અનંતા દ્રવ્યને ગુણ પર્યાયોના ધર્મ હોય વાણીમાં છે. અનભાઈ સમજાણું કાંઈ? અહીંયા તો નિમિત્તમાં પણ જો નિમિત્તતા એટલી જો ન હોય એના વેળા જાણી શકે છે એમ કેવું નથી. એ તો ચરણાનુયોગનું કથન છે. આત્મા આગળ ભાવ શુદ્ધ લેશે. જ્ઞાનમાં અનંત આત્માઓ છે, અનંત ગુણો છે, પર્યાય છે એમ જણાણો એ આગમય જણાણો. તમે જાણવા માં જયારે અનંતા દ્રવ્યગુણ પર્યાયોના ધર્મ જણાણા ત્યારે ભાવ આગમમાં પણ એ અનંતા ધર્મો છે એથી ઓલી ચીજો અહીં છે એમ નહીં. જ્ઞાનની પર્યાયમાં અનંતા દ્રવ્યગુણ પર્યાય જણાયો જ્ઞાનની પર્યાયનો ધર્મ છે. માટે જ્ઞાનની પર્યાયમાં અનંતા દ્રવ્યગુણ પર્યાયના ધર્મો છે તો વાણીમાં પણ અનંતા દ્રવ્યગુણ પર્યાયના ધર્મો આવ્યા. ભાઈ શું કહ્યું સમજાય છે કાંઈ? અહીં તો કે છે આ ત્રીજી વાત ચાર વાત સાબિત કરી એક તો કહ્યું કે આજ્ઞા વળી બધા દ્રવ્યો પ્રમેશ પાંચ તર્કથી મેળવવાથી સમજાય છે. બીજી વાત કે બધા દ્રવ્યો જે ગુણ પર્યાય વાળા છે, વિચિત્ર ગુણ પર્યાય વાળા, તેની પ્રતીત થાય છે. કેમ કે આજ્ઞા સહપ્રવર્ત સાથે રહેનારા અનંત દ્રવ્યોના ગુણો અને ક્રમે પ્રવૃત્તિ પર્યાય એને કેનાર છે. કેનાર છે માટી અને અનેકાંત મય હોવાથી આજ્ઞા ને પ્રમાણપણાની ઉપપત્તિ છે. એ અનેકાંત મૂળપણા અનેકાંત એટલે જે કોઈ એમ કે આ છે એ બધી બધી ચીજો અને બીજા ગુણોથી જો ન હોય તો એ ટકી શકે. કોઈ પણ ચીજ એક છે ક્યારે ટકે કે સ્વયં સિદ્ધ જો હોય અને બીજાના અભાવથી હોય તો એ ચીજ ટકી શકે. એક ચીજ, એક ગુણ, એક પર્યાય, એક અંશ, તો દરેક આત્માને ગુણોને પર્યાયો છે એ પડતી નથી. આ એમ વિના એ પ્રમાણભૂત વસ્તુ હોઈ શકે. અને આગમને પ્રમાણભૂત કહેવાનું અનેકાંતમય હોવાથી આગમને પ્રમાણપણાની ઉત્પત્તિ. એ આગમ પ્રમાણપણાને પામ્યું છે કેમ કે કોઈ પણ ચીજ, કોઈ પણ ગુણ, કોઈ પણ પર્યાય છે એમ કહેતા બીજી બધી પર્યાયોથી નહીં, ગુણથી નહીં, દ્રવ્યથી એક એક પર્યાય નહીં, એમ છે એમ કહેતા પરથી નહીં અનેકાંતપણું સાબિત આગમ પ્રમાણભૂતપણાને પામે તો તે આગમમાં વાણીમાં અનંત દ્રવ્યો ગુણો ને પર્યાયોના ધર્મો એમાં રહ્યા છે. એ વાણી તો વ્યાપક કેનારી છે, પણ કેનારમાં અનંત દ્રવ્ય ગુણ પર્યાયના ધર્મો જો એ વાક્યમાં નિમિત્તપણાની યોગ્યતા જો એનામાં ન હોય તો આગમ નિમિત્ત થઈ શકે નહીં. સમજાય છે કઈ? શું કહ્યું સમજાણું? વિતરાગની વાણી કે જે શબ્દો છે એ શબ્દોમાં અનેકાંતમય પણ હોવાથી કોઈ પણ ચીજ છે પછી કોઈ દીએ કોકને લઈને છે એમ વાણી કોઈ દી કહે નહીં. સમજાય છે? ધર્મ છે તો પૂર્વનો કઈ રાગ કર્યો તો માટી ધર્મ છે એમ છે નહીં. વિકાર છે તો પૂર્વે વિકાર કરતો આવે માટે વર્તમાન વિકાર થાય છે તો એ વસ્તુને સાબિત કરવાનું પ્રમાણભૂત ન કહેવાય. એ આજમ પ્રમાણભૂત છે કે અનેકાંતમય પણ હોવાને લીધે દ્રવ છે કે અનાદિ પોતાથી, ગુણ છે કે અનાદિ પોતાથી, પર્યાય છે કે તે સમયની પોતાથી. તે સમયની પોતા ગુલાબ ગુલાબ બે ના દિના હતા. સમજાય છે? વિકાર છે તો એક સમયનો પોતાથી, એમ જયારે છે તો પરથી નથી એવું અસ્થિ નાસ્તિ અનેકાંતમય કેનાર હોવાથી આગમને પ્રમાણપણાની ઉત્પત્તિ છે. એક તો આગમને અનેકાંતપણાને કારણે પ્રમાણપણું બતાવ્યું અને આગમની વાણીમાં અનંત દ્રવ્ય ગુણ પર્યાયને જાણનારો જે આત્મા એને જણાવવામાં જે નિમિત્ત માટે નિમિત્તમાં પણ અનંત દ્રવ્યોના ગુણને પર્યાયોના ધર્મો વ્યાપ્યા છે કહી શકે છે. એટલે કે એમાં વ્યાપ્યા છે, એમાં છે. લ્યો ભારે વાત કરી ભાઈ. આ તો વાણીમાં અનંત દ્રવ્ય ગુણ પર્યાયના ધર્મ આવી ગયા. ચલ ભાઈ સમજાણું કઈ? અહીંયા તો જ્ઞાનનો પર્યાય સ્વતંત્ર પ્રગટ થાય તે વખતે જે નિમિત્ત આગમ છે એ અનેકાંતમય પણ હોવાથી પ્રમાણભૂત છે અને તેવા જે જણાવે છે એવી એનો એનામાં નિમિત્તપણાનો ધર્મ નિમિત્ત થપાય છે, ઉથાપાય છે. તારા બોલા ના પાડે બોલા કે નિમિત્ત ઉત્થાપે છે. અહીં તો નિમિત્ત થપાય છે કે કેટલું થપ્યું કે જે વિતરાગની વાણી દરેક આત્મા ગુણ પર્યાય સ્વતંત્ર છે, પરને લઈને હોય તો સ્વતંત્ર રહી શકે નહીં. આવું જે આગમ કહે તે આગમમાં એ અનંત દ્રવ્ય ગુણ પર્યાયોના ધર્મો વાણીમાં રહ્યા છે, વાણીમાં રહ્યા છે. હે, સમજાણું કાંઈ કે વાણી વ્યાપક થઈ ગઈ. ખરેખર વાણી અનંતા દ્રવ્યો આત્મા પરમાણુ આદિ અને અનંતા ગુણો પર્યાય, વાણી વ્યાપક થઈ. ભાઈ વાણી વ્યાપક થઈ વળી કેના પછી રાખો, એ વાણીમાં જેમ આત્મા કેવળ જ્ઞાન પણે અહીં જાણે લોકાલોકને તો એ અપેક્ષા કેવા આત્મા વ્યાપક છે. આમ એક સમયમાં જાણે છે ને એ અપેક્ષા, એક સમયમાં જાણે માટે આત્મા વ્યાપક છે એમ કહેવાય. કેમ કે બધાને પહોંચી ગયો છે એમ વિતરાગની વાણી અનંતાદ્ર ગુણ પર્યાયને પહોંચી વળી જાય માટે વાણી વ્યાપક. અનંતાદ્ર ગુણ પર્યાયને પહોંચી વળી જાય માટે વાણી વ્યાપક છે. એટલે વાણી બધા દ્રવગુણ પર્યાયને પહોંચી વળે એવી તાકાત વાળી છે. અને કે છે માટે વ્યાપક છે, પણ કે છે તો અનંતાને કે છે ને, કે છે ને એમાં છે તે કે છે પણ મેં છે. સમજાય છે કાંઈ મંગલભાઈ? હું આ તો આટલું બધું જોર મારા સોપડામાં તપાસે કે મારા બાપની મૂડી દોલ 5 લાખ ની હતી તો 5 લાખ ક્યાં ક્યાં નીકળે તપાસે. હે, આવી વાણીમાં અનંતા આત્માઓ અનંતા દ્રવ્યો અનંતા ગુણો અનંતી ક્રમવર્તી પર્યાય એવી કહેવાની જેનામાં તાકાત છે અને જીવમાં સમજવાની તાકાત છે એ સમજવામાં જે નિમિત્ત છે તે પણ અનંતા દ્રવ્ય ગુણ પર્યાયને પહોંચી વળે વ્યાપક થઈ ગયું છે. સમજાય છે? એટલે કે છે કે આયમ સહપ્રવર્ત ક્રમ પ્રવર્ત અનેક ધર્મોમાં વ્યાપક એટલે અનેક ધર્મોને કહેનાર, પણ કહેનાર કરી તે વ્યાપક કહેતા જે અનંતા દ્રવગુણ પર્યાય નહીં પહોંચી વળી મારે વ્યાપક થઈ ગઈ. વ્યાપક પોતે પસરી ગઈ બધા દ્રવગુણ પર્યાયને પરમાણુની પર્યાયમાં, વિતરાગની વાણીની પર્યાયમાં, શાસ્ત્રની પર્યાયમાં બધું આવી જાય છે. શું કહ્યું સમજાણું? પર્યાય એટલે કે બોલો દ્રવગુણ તો કાયમ છે પરમાણુ વાણીના, એ દ્રવગુણ તો કાયમ છે પણ એનો જે ભાષા પર્યાય વર્ગણનો, એ ભાષા જે પર્યાય છે એ પર્યાયમાં અનંતા દ્રવગુણ પર્યાયના ધર્મો વ્યાપી ગયા છે. સમજાય છે કાંઈ? એક ઓર ભગવાન નું સર્વજ્ઞ જ્ઞાન એક સમયમાં બધું જણાઈ ગયું, ત્યારે શુદ્ધ જ્ઞાની નું ધર્મી નું જ્ઞાન એક સમયમાં ભગવાને પ્રત્યક્ષ જાણ્યું તો જ્ઞાની એ પરોક્ષ જાણ્યું. એ તો ફેર પણ જાણ્યું બધું, જાણ્યું બધું કેવળ એ પૂરણ પ્રત્યક્ષ સંકેતી શુદ્ધ જ્ઞાની એ પૂરણ પરોક્ષ અને વાણી એ પૂરણ વ્યાપક ત્રણે પૂરા. સમજાય છે કાંઈ ભાઈ? શ્રીમંતભાઈ ત્રણે પૂરા સર્વજ્ઞ ભગવાન જ્ઞાને પૂરા પ્રત્યક્ષે શુદ્ધ જ્ઞાની જ્ઞાનની પર્યાય પરોક્ષે પૂરા અને વાણી વાણી વિતરાગની દિવ્ય ધ્વનિ છૂટી એ અનંતા દ્રવગુણ પર્યાયમાં વ્યાપકે પૂરી. એમાં કઈ અધૂરું છે નહીં? સમજાય છે કઈ? એ રીતે અનેકાંતમાં હોવાથી આજે મને પ્રમાણપણાની ઉત્પત્તિ છે. આથી બધા પદાર્થો આજે સિદ્ધ છે, બધા પદાર્થો આજેથી સાબિત. ઓહો, જુઓ તો વાત. એક ઓર કેવળ જ્ઞાન ખરું કર્યું સર્વત્ર ચક્ષુ, એક ઓર વાણી ખરી કરી આખી વ્યાપક. હવે અહીં જ્ઞાન નો પર્યાય ખડો કરે તરીકે અહીં તો ધર્માત્મા નું જ્ઞાન લેવું છે ને. અને તેઓ સમણું ને સ્વયં જ્ઞેયભૂત થાય છે. હવે જે આગમોમાં કહેલી વાત અનંતા દ્રવગુણ ને પર્યાય વાળા પદાર્થો સંતો ને મુનિઓને સ્વયં જાણવા યોગ થાય છે, જ્ઞેયભૂત થાય છે. સમણો ને સ્વયં જ્ઞેયભૂત થાય છે, પોતાની મેળા જ્ઞાનમાં આવી જાય છે. કારણ કે સમણો વિચિત્ર ગુણ પર્યાય વાળા સર્વદ્રવ્યમાં વ્યાપક, હવે આ જ્ઞાન લીધું હવે ઓલે જાણનાર પર્યાય લીધી. જેવો આ એક પર્યાય ની તાકાત, સમજાણો, શમણો ને સ્વયં જ્ઞેયભૂત થાય છે. કેમ કે ધર્માત્મા વિચિત્ર ગુણ પર્યાયો વાળા, દરેક આત્મા અને દરેક પરમાણુ સ્વતંત્ર ગુણ પર્યાય વાળા છે. એ બહાર લઈ જાઓ, બહાર આટકું પીડ્યું અંતરાય. એ ગયો વિષય પાછો, સમજાણો. શમણો ને સ્વયં જ્ઞેયભૂત થાય છે. અહિયાં કે છે કે જે આયમ વડે કરીને જણાય છે એમ નિમિત્તી કથન કહ્યું હતું, એ ધર્માત્માની જ્ઞાનની શુદ્ધ જ્ઞાનની પર્યાયમાં સ્વયંમેવ જણાય છે. સ્વયંમેવ નામ એ ચીજ છે તો જણાય છે એમ છે નહીં, હવે એમ સાબિત કરવું છે. આને જ્ઞાન થવું છે માટે વાણીમાં આટલા ધર્મ વ્યાપક છે એમ નથી, અને વાણીમાં વ્યાપક પણ છે માટે જ્ઞાનીને જ્ઞાનની પર્યાય પ્રગટે છે એમ નથી, સમજાણું. કેમ કે શમણો વિચિત્ર ગુણ પર્યાયો વાળા, ધર્માત્મા વિચિત્ર ગુણની અવસ્થા વાળા, સર્વ દ્રવ્યોમાં વ્યાપક એટલે સર્વ દ્રવ્યોને જાણનાર. જો હવે શુદ્ધ જ્ઞાનની પર્યાયનું વર્ણન છે, શુદ્ધ જ્ઞાનનો એક સમયનો આમ રાગ દ્વેષ પુણ્ય નહીં, શરીર નહીં, કર્મ નહીં, એવો સ્વભાવ વળેલો પર્યાય, તે પર્યાય વિચિત્ર ગુણ પર્યાયો વાળા સર્વ દ્રવ્યોને જાણનાર છે. એક સમયમાં અનેકાંતમાત્મક શુદ્ધ જ્ઞાન ઉપયોગ રૂપ થઈને પ્રણમે છે. અનંતા દ્રવ્યને ગુણ પર્યાયોના જે ધર્મો છે એ શુદ્ધ જ્ઞાનની એક પર્યાયમાં વ્યાપક થઈને જણાય જાય. સમજાય છે કઈ? આ છદ્મસ્ત ની વાત આલે છે. અલ્પજ્ઞ સદમસ્ત જ્ઞાનીના એક સમયના જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, ભાવ શુદ્ધ જ્ઞાન, ભાવ શુદ્ધ જ્ઞાનની જે પર્યાય અનેકાંતાત્મક શુદ્ધ જ્ઞાન ઉપયોગ રૂપ, બોલું, અનેકાંતાત્મક જળ હતી વાણી. અને અહીંયા પણ કહ્યું કે શમણો વિચિત્ર ગુણ પર્યાયો વાળા સર્વદ્રવ્યમાં વ્યાપક, જેમ વાણી અનંતા દ્રવ ગુણ પર્યાય ને વ્યાપક હતી, વાણીની પર્યાય, પાણીની વાણી એ પોતે પર્યાય છે ને, એ સમયની પર્યાયમાં વાણીમાં અનંતા દ્રવ ગુણ પર્યાયો વ્યાપક હતા, તો મુનિની એક સમયની ભાવ શુદ્ધ જ્ઞાનની પર્યાય સર્વદ્રવ્યોમાં વ્યાપક એટલે કે બધા દ્રવ્યોને જાણનાર, બધા દ્રવ્ય ગુણ પર્યાયને વિચિત્ર ગુણ પર્યાયો વાળા સર્વદ્રવ્યો, કેટલું ભાવ શુદ્ધ જ્ઞાનનો પર્યાયની તાકાત, અલ્પજ્ઞાન પર્યાયની પણ કેટલી તાકાત, કે સર્વદ્રવ્યોને જાણનાર અનેકાંતાત્મક શુદ્ધ જ્ઞાન ઉપયોગ અનેકાંતાત્મક છે. સર્વદ્રવ્યોના જે અનેક ધર્મો તેમાં વ્યાપનારા અર્થાંત તેમને જાણનારા અનેક ધર્મો ભાવ શુદ્ધ જ્ઞાનમાં, ભાવ શુદ્ધ એટલે કે કામ ક્રોધ દયા દાન વ્રત વિકલ્પ એવું નહીં, હું ચૈતન્ય શુદ્ધ જ્ઞાયક છું એને આશરે ખીલેલું જે નિર્મળ ભાવ શુદ્ધ પર્યાય એક સમયની પર્યાયમાં અનેકાંતાત્મક શુદ્ધ જ્ઞાન ઉપયોગ રૂપ થઈ અને આત્મા પ્રણમે એની પર્યાયમાં અનંતા દ્રવ ગુણ પર્યાયો જેટલા ત્રણ કાળના છે એક સમયમાં પરોક્ષ રૂપે જ્ઞાનની ને જ્ઞાનમાં સુખમાં જણાય જાય. એ શુદ્ધ જ્ઞાનની એક પર્યાયમાં અનંતા દ્રવ ગુણ પર્યાયના ધર્મ છે. કેવળ જ્ઞાની ને એક સમયમાં અનંતા દ્રવ ગુણ પર્યાયના ધર્મ પ્રત્યક્ષ છે. શુદ્ધ જ્ઞાની ને એક સમયમાં ઉપયોગ રૂપે, ઉપયોગ રૂપ લ્યો તો પણ અનંતા એક સમય તો ઉપયોગના અસંગ સમય લો તો એક સમયમાં આવી જાય છે. અનંતા દ્રવ ગુણ પર્યાય એક સમયમાં ઉપયોગ રૂપે જણાય, ચલ વાણીમાં પણ અનંતા દ્રવ ગુણ પર્યાયો કહેવાની તાકાત છે. પરિપૂર્ણ કેવળ જ્ઞાન પ્રત્યક્ષ પરિપૂર્ણ, શુદ્ધ જ્ઞાન પરોક્ષ પરિપૂર્ણ, વાણીની એક સમયનો પર્યાય કહેવામાં પૂર્ણ, કહેવામાં તાકાત વાળો પરિપૂર્ણ, આવું જ્ઞાન જેને થાય તેને રાગ દ્વેષ નો મોહ ટેળ્યા વિના રહે એને પર પદાર્થ ની મહત્તા ને મહિમા રહે એને સ્વભાવ નો મહિમા આવીને વિકાર પ્રત્યે ઉદાસ થયા વિના રહે નહી. આ એનું નામ સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન અને સમ્યક દર્શન પૂર્વક રમણતા એવા ચારિત્ર ની પ્રધાન કથન અહીંયા વાત છે. મુનિઓને આટલી પરોક્ષ જ્ઞાન દશામાં પૂરું જ્ઞાન થાય છે એ બતાવવાનો મૂળ આશય છે. એ ગૌણપણે સમકીતી સાધુ ન હોય તેને પણ અમુક જ્ઞાન ના ઉઘાડ માં જણાવી તાકાત વાળો ભાવ છે. આ સમજે એને ધર્મ થાય. ધર્મ કોઈ બાહ્ય ક્રિયા કર્ણ માં માણો નથી. ત્રણ ની આમ પરિપૂર્ણતા. ઓહો, ઈ શુદ્ધ જ્ઞાન ની એક સમય માં બધા દ્રગુણ પર્યાયો છે એમ જણાના. ઈ એકાગ્ર થઈને કેવળ જ્ઞાન માં પ્રત્યક્ષ જણાશે અને વાણીમાં પૂર્ણ નીકળવાની તાકાત જેને કબૂલી છે એને વાણી દ્વારા પૂર્ણ આવશે. વિદ્યુતોની પણ તીર્થંકર આદિ હશે અને એ જાતનું થશે એમ વિતરાગ દેવ કુંદકુંદાચાર ત્રણેયમાં પરિપૂર્ણતા વર્ણવે છે. કોઈ ત્રણેયમાં ક્યાંય અધૂરું છે નહીં.